તારીખ 21/5/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 62. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
ભાવ સ્વભાવે પોતે હોવાથી સહજપણે દર્શન ન કરે છે, નાશ થવાની, અભાવ થવાની સ્થિતિ ઊભી થાય છે. એ સંબંધમાં શ્રીમદ રાજચંદ્રજી પોતાના શબ્દોમાં વાત કરે છે. 58 પાન ત્રીજો પારિગ્રાફ. આજ સુધી અસ્તિત્વ ભાષ્યો નથી. આજ સુધી એટલે અનાદિથી વર્તમાન કાળ પર્યંત અનંત કાળ ગયો છે. એમાં જીવને કદી પોતાનું અસ્તિત્વ ભાષ્યો નથી. પોતાની મોજૂદગી, પોતાની હયાતી વેદનથી પકડાણી નથી અને નિર્વિકાર શુદ્ધ જીવાસ્તિકાય છે પોતે, એના ભાષી આસનમાં આવ્યું નથી. અસ્તિત્વ ભાષ્યું નથી. અસ્તિત્વ ભાસવાથી તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જ્યારે અસ્તિત્વ ભાસે છે ત્યારે પરિણામ સ્વરૂપ સમ્યક્ થતા હોવાથી સમ્યક્ત્વ સમીપતા થાય છે, અથવા સમ્યક્ત્વ પ્રગટ થવાના જે કારણ કહીએ, પૂર્વક્રમ કહીએ, એ સ્થિતિ ઊભી થાય છે. સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પહેલા મિથ્યાત્વ દશા હોય છે અને મિથ્યાત્વ કારણ પડીને ક્યારે સમ્યક્ત્વ થાય એવું તો બની શકે. એટલે કોઈ વાર એ પ્રશ્ન મૂંઝવતો પ્રશ્ન થાય છે મુક્ષુને કે મિથ્યાત્વ સમ્યક્ત્વનું કારણ થતું નથી અને છેવટ સુધી પણ મિથ્યાત્વ ચાલુ હોય છે, ત્યારે સમ્યક્ત્વ થાય એવું શું કહું, શું થાય તો સમ્યક્ત્વ થાય? એને એમ કહે છે કે મિથ્યાત્વની અને મિથ્યાત્વની દશામાં જો જ્ઞાન સન્મુખ થઈને પોતાના સ્વરૂપ અસ્તિત્વના ભાષણમાં આવે તો એનું મિથ્યાત્વ અત્યંત ગળી જાય અને એ મિથ્યાત્વ ગળીને નાશ થાય એવી સહજ સ્થિતિ ઉત્પન્ન થાય છે. અસ્તિત્વ ભાસવાથી સમ્યક્ત્વ થાય છે અને જે અસ્તિત્વ ભાષ્યું, જે અનાદિથી નહોતું ભાષ્યું એવું જે અસ્તિત્વ ભાષ્યું, એ એક ન્યાય તો સમ્યક્ત્વનું અંગ છે. કારણ શબ્દ ટૂંકો પડ્યો છે, ઓછો પડ્યો છે એમને, એટલે એમને સમ્યક્ત્વના અંગભૂત દશા ગણી છે. સ્વરૂપ નિશ્ચયના વિષયમાં આ પારિગ્રાફથી શ્રીમદજીએ ઘણો પ્રકાશ પાડ્યો છે. પત્રોમાં તો કોઈ જગ્યાએ એ વાત એમણે બહુ ગૂઢ ભાષામાં લીધી છે, અને ત્યાં આ સ્થિતિને એમણે સુધારસ, મુખરસ અને સુધારસનું રૂપમાં આપે છે. પણ એમાં ઓછા જેવો સમજે એવો વિષય છે, ત્યાં જે વાત કરી છે એ સમજી શકે એવો વિષય નથી. અહીંયા તો બહુ સ્પષ્ટ વાત કરી છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ એટલે અસ્તિત્વ ભાસનું, તે અહીંયા સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે. આ અસ્તિત્વ ભાસ્યું છે કે નથી ભાસ્યું, માત્ર વિચાર આવ્યો છે અસ્તિત્વનો કે અસ્તિત્વ ભાસ્યું છે, એ બે વચ્ચેના તફાવતને દર્શાવે છે. કે માત્ર આત્માના જ્ઞાનમય અસ્તિત્વ સંબંધીનો વિચાર હોય ત્યાં સુધી અસ્તિત્વ નજરાતું નથી, પણ જો ખરેખર અસ્તિત્વ ભાસ્યું હોય સિદ્ધું જ્ઞાનમાં, જ્ઞાનને પોતાનું જ અસ્તિત્વ જ્ઞાનમાં ભાસ્યું હોય, તો એને એ અસ્તિત્વ નજરમાંથી ખસતું નથી, એના લક્ષ્યમાંથી એ વાત છૂટતી નથી. આગળ જે ચર્ચા કરી 56 પાંચ છે, પેરેગ્રાફ વચ્ચેનો પેરેગ્રાફ છે, એમાં છેલ્લે લીધું છે કે જીવને ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે, અર્થાત લક્ષ્ય થાય છે. અર્થાત કરીને જે વાત લીધી છે, લક્ષ્ય થાય છે. લક્ષ્ય થાય છે એટલે જ્ઞાનમાંથી જ્ઞેય ભૂસાતું નથી, જ્ઞાનમાંથી જ્ઞેય ખસતું નથી. જ્ઞાનમાંથી જ્ઞેય ખસતું નથી એનો અર્થ કે સ્વજ્ઞેયરૂપ જે અસ્તિત્વ છે, અથવા અસ્તિત્વરૂપ જે સ્વજ્ઞેય છે, એ એના જ્ઞાનમાંથી ખસતું નથી એટલે નજરાય છે એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિની માફક નજરાય છે એ લોકોએ દ્રષ્ટાંત લીધો છે. જેમ જગતની અંદર કોઈની દ્રષ્ટિ બાંધે છે એ જાતના તંત્રાંતરિક પ્રયોગ છે, મંત્રતંત્રના પ્રયોગ છે કે કોઈની દ્રષ્ટિ બાંધી લે, તો એની દ્રષ્ટિ બાંધ્યા પછી એને જ જુએ ને બીજાને ન જુએ. અખબારની અંદર ઘણી વાર એવા કે કોઈ માણસની દ્રષ્ટિ બાંધ્યા પછી એની પાછળ પાછળ જાય, એને ખબર ન પડે કે હું ક્યાં જાઉં છું, એને એકને જ જોઈએ, અને એની પાછળ બીજું બધું ભાન ભૂલીને, બીજી વાસ્તવિકતાનું ભાન ગુમાવીને એની પાછળ પાછળ ચાલી જાય. એવી નજરબંધી થાય છે, એને નજરબંધી કહે છે. દ્રષ્ટિકોણ કે નજર, તો જેમ નજરબંધીમાં માણસ જેની નજર બાંધી છે એને જ જોવે છે, એમ અસ્તિત્વ ભાસવામાં નજરબંધી થઈ જાય છે. લક્ષ્ય થાય છે એ શાસ્ત્રીય પરિભાષા છે, આ અનુભવની ભાષા લીધી છે. કે નજરબંધીમાં જેને અનુભવ થાય છે એવું અહીંયા અનુભવ થાય છે અસ્તિત્વ ભાસવામાં, સ્વરૂપ નિશ્ચય થવામાં. કે એને અનાદિકાળથી નહીં જોયેલું એવું પોતાનું અનંત ગુણનું નિધાન, અનંત ગુણનો ખજાનો પોતામાં જ જોયો, હવે એને નજરમાંથી એ ખજાનો ખસતો નથી. જગતમાં પણ આ જન્મ દારિદ્ર હોય છે, એને કોઈ મોટી સંપત્તિ આવી મળે છે ઓછીનતી, તો એને એ સંપત્તિ સંબંધીનો આધાર માળો જે પરિણામ અભિપ્રાય છે એટલો બધો જોરથી ઊભો થાય છે. હવે મને વાંધો નથી, હવે મારી પાસે બધું થઈ ગયું, હવે હું સંપન્ન થઈ ગયો છું. તો એ વિષય એને ક્યારે છૂટતો નથી ભાનમાંથી. એની સંપત્તિ એને નજરાયા જ કરે છે, આ મળ્યું મને, આ મળ્યું મને, આ મળ્યું મને, આ મળ્યું મને, આ આ અનંત ગુણનો ખજાનો એને પોતામાં જોયો. અને એમાં એ અનંત ગુણમાં એક બહુ મોટી વાત જેની સાથે એનું પ્રયોજન છે, સુખનો સાગર પોતામાં જોયો. પ્રયોજન સુખનું છે, જીવને નિરાકુર અનંત સુખ એ સ્વરૂપ પોતાનું ચૈતન્ય તત્વ છે. એ જ્યારે જીવ જુએ છે ત્યારે એની નજરબુદ્ધિ થાય, એ બહુ સ્વાભાવિક છે. જો બાહ્ય પદાર્થોમાં પણ આવી નજરબંધી થઈ જતી હોય તો અનંત નિરાકુર સુખ સ્વરૂપ પોતે છે, અને એ સિવાય પણ એવા બીજા આનંદ ગુણનું સ્વરૂપ પોતે છે, એની નજરબંધી થઈ જાય તો એ સ્વાભાવિક છે. એટલે એક વખત જો એક વખત પણ પોતાનું શુદ્ધ અસ્તિત્વ ભાસે, અથવા એ અસ્તિત્વમાં રહેલા પોતાના સુખનું અસ્તિત્વ ભાસે કે મારા સુખ માટે મારે કોઈની સામે જોવાની જરૂર નથી, કોઈનું લક્ષ્ય કરવાની જરૂર નથી, કોઈની અપેક્ષા રાખવાની જરૂર નથી, કોઈના ઓશિયાળા થવાની જરૂર નથી, તો એને દ્રષ્ટિની માફક તે નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી, પછી એની નજરમાંથી આત્મા ખસતો નથી, ખસતો નથી, ખસી શકતો પણ નથી. એવા શબ્દો કેવા, ખસતો નથી એવા શબ્દ નથી, ખસી શકતો નથી. અદ્ભુતથી અદ્ભુત આશ્ચર્યકારી પદાર્થ ચૈતન્ય મહાસત્તા, સુખથી ભરપૂર, એ પછી નજરમાંથી ખસી શકતો નથી. અને એની વિરુદ્ધ દિશામાં જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે. માણસ નથી કહેતા કે હવે આના પગ પાછા પડે છે, પહેલા બહુ જોર કરતા હતા ભાઈ, હવે વાત તો કરે છે પણ એના પગ પાછા પડે છે. આ એક ગુજરાતી ભાષા ઘરગથ્થુ પ્રયોગ છે, ઇડિયમ જેવો પ્રયોગ છે, કહેવત જેવો, પગ પાછા પડે છે. એટલે પગમાં જોર હોય છે આગળ વધવા માટે, એનું જોર ખલાસ થઈ ગયું છે. અર્થ પણ કેવો છે, અર્થાત એની જે પ્રકૃતિ છે, પ્રકૃતિ છે એ વિરુદ્ધ સ્વભાવ છે, પોતાના શુદ્ધ ચૈતન્યના અસ્તિત્વ સ્વભાવથી વિરુદ્ધ પ્રકૃતિ સ્વભાવ છે. એનું જોર, પ્રકૃતિ જોર ખાતી નથી. ઉદય આવે છે, પ્રસંગ પડે છે, પણ એની પ્રકૃતિ જોર ખાતી નથી. આવી સ્થિતિ અસ્થિ અને નાસ્તિ બંને વાતે લીધી. અસ્થિની અંદર દ્રષ્ટિની માફક આત્મા નજરાય છે, નજરમાંથી ખસી શકતો નથી, એ અસ્થિનું કાર્ય ઊભું થયું. નાસ્તિમાંથી કે જે પ્રકૃતિ પહેલાં જોર કરતી હતી, એ પ્રકૃતિ હવે જોર કરતી નથી. એ ઉદય આવે છે પ્રકૃતિનો, પ્રસંગ પડે છે, પણ એના પગ પાછા પડે છે. જાણે કોઈ એને ખેંચતું હોય પાછળથી, એ રીતે એના પગ પાછા પડે છે. વ્યાખ્યાન સાર માંથી છે. ઉક્ત વચનામૃતમાં પણ સ્વરૂપ અસ્તિત્વ ભાસવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તેમ સ્પષ્ટ કરેલ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ અસ્તિત્વ ભાસવાથી એ ભાષણ સમ્યક્ત્વનું કારણ થાય છે સમિત્વ પ્રાપ્ત થવામાં કારણ પડે છે તેમ સ્પષ્ટ કરે છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધાનો વિષય, અહીંયા દ્રષ્ટિ એટલે પેલી નજરની વાત નથી, પેલી દ્રષ્ટિનો વિષય એટલે શ્રદ્ધાનો વિષય. નિર્વિકલ્પ ભાવે સત્તાને વિષય કરવું તે છે. સત્તા એટલે હયાતી, પોતાની મોજૂદગીને નિર્વિકલ્પ ભાવે શ્રદ્ધાથી વિષય કરવો, શ્રદ્ધાથી સ્વીકારવો, પોતાની હયાતીને નિર્વિકલ્પ ભાવે સ્વીકારવી, એ શ્રદ્ધાનું કાર્ય છે. અસ્તિત્વ લીધું, ચૈતન્ય નથી લીધું અહીંયા શબ્દમાં, એ તો ચૈતન્યમય અસ્તિત્વ, જ્ઞાનમય અસ્તિત્વ. પણ એ અસ્તિત્વની વિશેષતા જે ચૈતન્ય પણ, એ જ્ઞાનના વિષયમાં જાય છે. શ્રદ્ધા કોઈ વિશેષતાને જોતી નથી કે આ મારા અસ્તિત્વમાં જ્ઞાન કેટલું છે, સુખ કેટલું છે, શાશ્વતતા કેટલી છે, બીજા ગુણો કેટલા છે, એ જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધાનો વિષય તો હયાતીને ગ્રહણ કરવી, શ્રદ્ધા ભાવે હયાતીને ગ્રહણ કરવી, આટલો જ શ્રદ્ધાનો વિષય છે. ભલે હયાતી ત્રિકાળ છે તો પણ ત્રિકાળ એવો વિષય જ્ઞાનનો છે, શ્રદ્ધાનો નહીં. શ્રદ્ધા તો ત્રિકાળના વર્તમાન ધ્રુવત્વને જ સ્વીકારે છે, એમાં ત્રણેય કાળનો સ્વીકાર આવી જાય છે શ્રદ્ધામાં. પણ એટલો વિકલ્પ શ્રદ્ધાને થતો નથી કે શ્રદ્ધામાં એવો વિકલ્પ હોતો નથી, શ્રદ્ધાનો એવો વિકલ્પ કરવાનો ગુણ પણ નથી, સ્વભાવ પણ નથી. શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ ભાવે સત્તાને અસ્તિત્વને વિષય કરવું તે છે. આ શ્રદ્ધાનું શ્રદ્ધા અપેક્ષાએ વ્યાખ્યાન છે અથવા પરિભાષા છે. શ્રદ્ધાની પરિભાષાથી શ્રદ્ધા સમજવી મુશ્કેલ પડે એટલે જ્ઞાનની મુખ્યતાથી, આચરણની મુખ્યતાથી, પુરુષાર્થની મુખ્યતાથી, સુખની મુખ્યતાથી શ્રદ્ધાની પરિભાષા કરવામાં આવે છે. અને વધુ સમજાય છે જ્ઞાનની મુખ્યતાથી પરિભાષા, એટલે જ્ઞાન અપેક્ષિત શ્રદ્ધાનું કથન શાસ્ત્રની અંદર બહુધા આવે છે. પણ એ વિવિક્ષા સમજવી જોઈએ કે આ જ્ઞાનની વિવિક્ષાથી શ્રદ્ધાને કહે છે. ચોખ્ખી શ્રદ્ધાની વિવિક્ષા શ્રદ્ધાને કહેવાની આમાં નથી, એ વાત અભ્યાસ અધ્યયન કરવા વાળાને ખ્યાલમાં આવે તો શ્રદ્ધા જ્ઞાનની અંદર ભૂલ ન થાય. અને એ વિષયની અંદર સમજણથી તૈયાર ન હોય એ વિદ્વાનોને થોડી તકલીફ પડે છે. મુમુક્ષુ વાંચનકાર હતા, શ્રદ્ધાની વાત કરતા હતા કે શાસ્ત્રો વાંચતા વાંચતા, તો એકબીજા વિદ્વાને કહ્યું કે ભાઈ તમે કયો છો એવું નથી લાગતું, જો આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજી તો આમ કહે છે શ્રદ્ધા માટે, આમ માનવું જોઈએ, આમ મનાય છે, આમ મનાય. ટોડરમલજીને આગળ મૂક્યા એટલે પેલા વિદ્વાન છે એ રોકાઈ ગયા. ટોડરમલજી તો નાની હતા, એમની વચનની વાતમાં તો કઈ આપણે એ બરાબર નથી કહેતા એમ કેમ કહી શકાય. આમાં વિદ્વાનની વાત પણ સ્વીકારી, સ્વીકારી એટલે સ્વીકારવી પડી એને, પણ અંદર અંદર ખટક રહી ગઈ કે તો મારી સમજણમાં કેમ એ વાત સ્પષ્ટ થતી નથી. ટોડરમલજીની વાતને આ વાતની સ્પષ્ટતા થતી નથી. પછી એકવાર મળવાનું છે, આમ ચર્ચા થઈ અને સ્પષ્ટતા થતી નથી. આ તો જ્ઞાનની વિવિક્ષાથી શ્રદ્ધાનું કથન છે, તમે જે શ્રદ્ધાનું કથન કર્યું તે બરાબર હતું. શ્રદ્ધાનું કથન તો શ્રદ્ધાની મુખ્યતાથી થાય, જ્ઞાનની મુખ્યતાથી થાય, આચરણની મુખ્યતાથી થાય, પુરુષાર્થની, એ બધી કથન વિવિક્ષાઓ આવે છે, સમજે તો એમાં કાંઈ દોષ નથી. એવું તો ખ્યાલ નથી ગયો, સમજણમાં એને ખુલાસા કરવાના હોય એને તો બધું સમજણમાં લેવું જોઈએ, નહીતર તો ભાવ ભાષે તો ચાલે. ભાવમાં ઉલટું નહીં ભાસવું જોઈએ, યથાર્થ ભાસવું જોઈએ. પછી તો આ વિષયની અંદર સ્પષ્ટીકરણ વધારે જોઈએ છે. એના દાખલા સહિત પછી કે જ્ઞાનની મુખ્યતાથી આવું કથન હોય, આચરણની મુખ્યતાથી આવું કથન હોય, શ્રદ્ધાની મુખ્યતાથી આવું, એક એક દાખલા લખાવી દો કે જરા અભ્યાસ કરવો પડશે મારે. થોડી તમે બોલતા જાઓ, હું લખતો જાઉં. પછી બીજી વાત કરી કે એવી જ રીતે દ્રવ્યની મુખ્યતાથી, ગુણની મુખ્યતાથી, પર્યાયની મુખ્યતાથી અને ધર્મની મુખ્યતાથી કથન આવે. એવી જ રીતે ગુણનું દ્રવ્યની મુખ્યતાથી, ગુણની મુખ્યતાથી, પર્યાયની મુખ્યતાથી અને ધર્મની મુખ્યતાથી, એવી જ રીતે પર્યાયનું દ્રવ્યની મુખ્યતાથી, ગુણની મુખ્યતાથી, પર્યાયની મુખ્યતાથી અને ધર્મની મુખ્યતાથી કથન આવે. એ બધી જે તે પ્રકારની મુખ્યતા છે એવી વિભિક્ષાઓ શાસ્ત્રની અંદર છે. તો એના દાખલા જોઈએ, એ બધા દાખલા સહિત લખ્યા પછી બરાબર અભ્યાસ કરી અને વાંચન આપવું, એટલે કોઈ એમ કે નહીં આમ નહીં નામ હોય તો તરત તમને લાઈટ થઈ જશે. તમે કયો છો એમાં આ વિવિક્ષા છે, અહીંયા આ વિવિક્ષા ચાલે છે, આ વિવિક્ષાથી આ કથન બરાબર છે, આ વિવિક્ષાથી આ કથન, ક્યાંય વિરોધ ભાસતો. શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ સત્તાને શ્રદ્ધાથી વિષય કરવો, એમ શ્રદ્ધવો વિષય કરવો, એટલે અહીંયા શ્રદ્ધવો જાણવો, જાણવો પણ એમ પણ નહીં. કોઈની નિર્મળતા સહિત પણ સમજાય, એટલે બાહ્ય ક્ષોભસમ માં સમજાય છે અને અંતરંગ નિર્મળતામાં બે પ્રકારે સમજવામાં આવે. કાર્યક્ષમ છે, શક્તિ છે, બંને તેવું કાર્ય નિર્વિકલ્પ ભાવે શ્રદ્ધાથી, નિર્વિકલ્પ અસ્તિત્વ શ્રદ્ધાએ ગ્રહણ થવું, એવું કાર્ય અહીં પ્રથમ પહેલું વહેલું જ્ઞાનમાં નિજ અસ્તિત્વ ભાસવારૂપ થાય છે. એટલે શું થાય છે અહીંયા કે પહેલા આવું જ્ઞાન થાય છે, પછી આવું સંતાન થાય છે, એમ વાત કરે છે. એવું કાર્ય અહીં પ્રથમ એટલે પહેલા જ્ઞાનમાં નિજ અસ્તિત્વ ભાસે છે, એટલે અસ્તિત્વ જે શ્રદ્ધાનો વિષય છે એ પહેલા જ્ઞાનનો વિષય થાય છે, પછી એ શ્રદ્ધાનો વિષય થાય છે. જ્યારે જ્ઞાનનો વિષય થાય છે ત્યારે શ્રદ્ધા મંદ મિથ્યા રૂપે હોય છે. જ્યારે સિદ્ધું એ શ્રદ્ધાનો વિષય થાય છે ત્યારે શુદ્ધ શ્રદ્ધાન સમ્યક સ્વરૂપ થાય છે, ત્યારે તે દર્શનનો નાશ થઈ ગયો હોય છે, ઉપશમ થઈ ગયો હોય છે. પહેલા અસ્તિત્વ ભાસવાના કાળે, જ્ઞાનના કાળે મંદ મિથ્યાત હોય છે અને શ્રદ્ધાના કાળે મિથ્યાત્વનો ઉપશમ થઈ જાય છે. પ્રથમ ઉપશમ સમય દર્શન થઈ જાય છે. ઉપશમ કહો કે નાશ થયો, ભાઈ એક જ છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. આ ફેંસલો થયો, શ્રદ્ધાનથી જ્ઞાન થાય કે જ્ઞાનથી શ્રદ્ધાન થાય. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, જાણેલાનું શ્રદ્ધાન થાય, જાણ્યા વિનાનું શ્રદ્ધાન એ સસલાના સિંગડા સમાન છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, જ્ઞાનપૂર્વક પછી શ્રદ્ધવો એ રીતે જેવો જાણ્યો છે એવો જ શ્રદ્ધવો, પછી આશ્રય કરવો અનુસરણ કરવો. એમ તો કોઈ દલીલ કરે કે આ તો પૂર્વ ભૂમિકાની વાત છે, અને 17-18 ગાથામાં તો એવું કોઈ સમ્યક સન્મુખની વાત નથી લીધી, ત્યાં તો અનુભવની જ વાત છે. ને અનુભવમાં તો શ્રદ્ધા જ્ઞાન એક સાથે થાય છે, જ્ઞાન માત્ર એક સાથે થાય છે એમ નથી, ત્યાં તો શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ ત્રણેય એક સાથે થાય છે. એક સાથે થાય છે તો પછી શા માટે જ્ઞાનપૂર્વક જ શ્રદ્ધાન કહેવું, કે જેમ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક જ આચરણ કહી શકાય એમ જ્ઞાનપૂર્વક જ શ્રદ્ધાન કહી શકાય એમ વાત છે. ભલે એક કાળે હોય તો પણ પૂર્વક્રમ જાણતા હોય એને ખ્યાલ આવી જાય એવું વાત છે કે કેમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કહ્યું. આ પૂર્વ અસ્તિત્વ ભાસવાની જ્ઞાનની પ્રક્રિયા છે, એ જેના ખ્યાલમાં હોય એને ખ્યાલ આવી જાય કે કેમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કહ્યું. ભલે જાણતા જ શ્રદ્ધું છે તે જ કાળે, તો પણ પૂર્વ પ્રક્રિયા જેને ખ્યાલમાં હોય એ સમજી શકે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થવાનો પ્રશ્ન રહેતો. એવી જ રીતે શ્રદ્ધા જ્ઞાન ના કાળે જ સ્વરૂપ સ્થિરતા રૂપ ત્યાં શુદ્ધોપયોગનું આચરણ છે, તો પણ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક આચરણ કહેવાય, આચરણ પૂર્વક શ્રદ્ધા જ્ઞાન ત્યાં કહેવાય. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે તેમજ તે કાર્ય કારણની અનિવાર્ય શૃંખલા હોવાથી તેને સમ્યક્તાનું અંગ છે તેમ કહે છે. આજે શ્રીમદજીએ જે શબ્દ પ્રયોગ કર્યો, અસ્તિત્વ ભાસવું એ સમ્યક્તાનું અંગ છે, તેમાં અસ્તિત્વનું ભાવભાસન અને સમ્યક દર્શન વચ્ચે કાર્યકારણની અનિવાર્ય શૃંખલા છે, એ સાંકળ નિવારી શકાય એવી નથી. એટલે કે કોઈને ભાવભાષા વિના સમ્યક્ત્વ થાય, જ્ઞાનમાં સ્વરૂપનું ભાવભાષણ થયા વિના સીધું જ સમ્યક દર્શન થાય, કારણ મળ્યા વિના જ કાર્ય થાય આવું બનતું નથી, એ બતાવવા માટે અહીંયા એને સમ્યક્ત્વનું અંગ છે તેમ કહેલ છે. આમ શ્રીમદજીના વચનમાં ગૂઢ રહસ્ય પ્રતિપાદિત થયેલું છે. આ જે વ્યાખ્યાન સારનું વચનામૃત છે એમાં સમ્યક સન્મુખતાનો ગૂઢ વિષય બહુ સંક્ષેપની અંદર એમણે, તો અપ્રસિદ્ધ વિષય છે આ સમ્યક સન્મુખતાનો વિષય. ગુરુદેવશ્રીના વચનામૃતનો પણ આધાર લીધો આપણે જેમ 236માં, હજી પણ બીજા આવશે આ વિષયના આધાર. ગુરુદેવશ્રીએ પણ આ વિષય સ્પષ્ટ કર્યો છે, શ્રીમદજીના વચનામૃતમાં પણ આવે છે. તો પણ હજી આપણા મુમુક્ષ સમાજમાં આ વિષય એટલો સ્પષ્ટ નથી, ચર્ચામાં ચર્ચા તત્વની ચર્ચા ચાલે છે પણ આ વિષય ઉપર ચર્ચાઓ ખાસ કરીને નથી ચાલતી, અથવા તો જે અધ્યયન કરે છે એવા મુમુક્ષુઓ પણ પ્રાય આ વિષયથી થોડા અજાણ છે. કેમ કે આ વિષય તો એને જ્ઞાનમાં સ્પષ્ટ થવો જોઈએ, ગૂઢ ભાષામાં વાત લઈ લીધી બધી, સ્પષ્ટ થાય તો એના ઉપરની ચર્ચા ચાલે, આમ હોય કે આમ ન હોય એના ઉપર તર્ક ચાલે, વિચારો ચાલે, એટલે જરા ગૂઢ રહસ્ય રહી ગયું છે આ વિષય. અનુભવ પહેલાની વાત છે ને અનુભવના કારણભૂત વાત છે, તો જેને અનુભવ પ્રાપ્ત કરવો છે ને એના અનુભવના કારણનો વિષય તો સ્પષ્ટ સમજણમાં આવવો જોઈએ કે નહીં આવવું જોઈએ, એ વાત છે. સ્વરૂપનો નિશ્ચય તે માત્ર બહિર્લક્ષી જ્ઞાન કે પૂરા અનુમાન અથવા તર્કનો વિષય નથી. સામાન્ય રીતે કહે છે કે સ્વરૂપનો નિશ્ચય એટલે કે એનું અનુમાન સાચું હોય, સ્વરૂપનો નિર્ણય સન્મુખ સ્વરૂપ સન્મુખ થાય એનું લક્ષણ શું, તો કે એનું અનુમાન સ્વરૂપનો સ્વરૂપ સંબંધે એનું અનુમાન સાચું હોય, એ તો માત્ર નથી. પૂર્વ અનુમાન કે માત્ર તર્કથી અથવા બહિર્લક્ષી જ્ઞાનમાં દ્રવક્ષેત્રકાળ ભાવનો વિચાર એટલો વિષય નથી, પરંતુ તેનું એક વિશિષ્ટ લક્ષણવાળું પરિણમન ઉત્પન્ન થાય છે. નિશ્ચયની સાથે સાથે પરિણમન ઉત્પન્ન થાય છે અને એ પરિણમનને જ્ઞાનીઓ કોઈ વાર પરિણતિ થઈ ગઈ એમ કહે છે. પૂજ્યબેન શ્રી એક ચર્ચામાં એ વાત કરે છે ત્યારે ગુઢ ભાષામાં એ વાત આવે છે કે મુમુક્ષુને પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ થાય તો ઉપયોગ થાય, એટલે એકવાર પરિણતિ થઈ જાય. આગળ પણ ચર્ચો છે, પણ એને એક બીજા પડખા સંબંધમાં સ્પષ્ટ કહેલ છે કે જેમ નજરબંધી કરી હોય તેની નજર બીજે જઈ શકતી નથી, તેમ નિજ અસ્તિત્વ નજરાય છે, અર્થાત લક્ષ્યમાંથી લક્ષ્ય ખસતું નથી. આગળ વાત કરી 56 પાને લક્ષ્મી એ અહીંયા દોહરાવે છે કે જ્ઞાનમાંથી લક્ષ્યમાંથી એટલે વર્તમાન જ્ઞાનમાંથી લક્ષ્યભૂત એવો જે ધ્યેયભૂત વિષય એવો જે પોતાનું સ્વરૂપ કે ખસતું નથી ખસી શકતું નથી એ નજરાયા કરે છે, નિરંતર નજરાય છે સતત નજરાય છે, એવું એક પરિણમન એવી એક પરિણતિ અહીંયા અસ્તિત્વ ભાષમાંથી ઉત્પન્ન થાય છે. એટલે માત્ર અનુમાન તર્કનો જે વિષય છે બહિર્લક્ષી જ્ઞાનમાં એમાં એ પરિણમન ઉત્પન્ન થતું નથી, એ લક્ષણ એમાં નથી હોતું. એને એમ લાગે છે કે શાસ્ત્રમાં આત્મા કયો છે એવો જ મને વિચારમાં આવે છે, દ્રવક્ષેત્રકાળ ભાવથી હું પણ એવો જ આત્માને માન્ય કરું છું, વિચારીને માન્ય કરું છું, છતાં પણ આ જુદી વાત છે. તે એવા પ્રકારે કે આત્મા લક્ષ્યમાંથી અર્થાત લક્ષ્યમાંથી લક્ષ્ય ખસતું નથી, તે એવા પ્રકારે કે આત્મા ત્યાંથી ખસી શકતો નથી. હવે લક્ષ્ય છે એ પર્યાય છે અને પર્યાયનો વિષય પર્યાયમાંથી ખસતો નથી, અથવા પર્યાય નિજ વિષયને એને છોડીને ખસતી નથી, એ દ્રવગુણ પર્યાયની પરિભાષામાં કઈ વાત. હવે અહીંયા આધ્યાત્મિક પરિભાષા લીધી શ્રીમદજીએ કે આત્મા અહીંયાથી ખસતો નથી, જે વિષય એને લક્ષ્યમાં આવ્યો એ લક્ષ્યમાંથી ખસતો નથી, તો કે આત્મા જ ખસતો નથી, નજરમાંથી આત્મા ખસતો નથી, નજર ખસતી નથી એમ નહીં આત્મા ખસતો નથી એમ કે છે. સમજવા જેવો વિષય, એની પાછળ ભાવ તો સમજવો જોઈએ ને કે એમાં અધ્યાત્મ ભાવ શું છે, જેનો આધાર લેવો છે એ વિષય ઉપર વજન મૂકે છે કહેવાની અંદર. આત્મા થઈ ગયો આજે પરિણમન ઊભું થયું અને પરિણમન જે ઊભું થયું એનો જે વિષય આત્મા છે એ બંનેને એવું સામ્ય છે, એવું સદ્રશપણું છે ભાવથી કે હવે એ બંને ખસતા નથી. ન તો લક્ષ્યભૂત વિષય ઉપરથી નજર ખસે છે અને ન તો નજરમાંથી એનો આત્મા ખસે છે. આ બંનેને આત્મા કહી દીધા. આત્મા હવે ખસતો નથી, આત્મા ત્યાંથી ખસી શકતો નથી. દ્રષ્ટાંત લીધો છે કે જેમ અતિ મમત્વની કિંમતી વસ્તુમાં જીવ વળગ્યો રહે છે તેમ કહેવાય છે. આ એક મારે ગુજરાતીની અંદર બોલાય છે. કોઈ માણસ મરણ પથારીએ હોય અને એનું કોઈ જગ્યાએ એવું મમત્વ હોય કે ભાઈ એનો એક સૌથી નાનો દીકરો છે એના ઉપર એને એટલો અતિ અતિ રાગ છે કે આ છોકરો નહીં આવે ત્યાં સુધી આ મરશે નહીં, કેમ કે એનો જીવ ત્યાં વળગેલો છે એમ કહે છે. જીવ વળગેલો છે એમ કહેવાય છે. ખરેખર તો એનું લક્ષ ત્યાં વળગેલો છે, પણ એ લક્ષને શું કહેવામાં આવે છે કે જીવ વળગ્યો છે. બસ આમાં આમાં શું વજન આપવામાં ફરક પડ્યો કે ન પડ્યો એમ આત્મા ત્યાંથી ખસતો નથી એમ કેવું છે. શું હવે ભાવ પકડાતો હોય તો દ્રષ્ટાંત પકડો. બને છે બસ એને જોવે પણ દે છોડી દે. ત્યાં સુધી એને હજાર વાત પૂછો કઈ જવાબ નથી. તમારે આટલું પૂન કરવું છે, તમારે આમ કરવું છે, ખબર પડે કે આનો કઈક જીવ ઘૂંટાય છે અને આ કઈક રોકાઈ ગયેલો છે એનો જીવ. તને પૂછે સપન વાત પૂછે એ જવાબ આપી શકે ને જવાબ આપે ને એમ પેલા ને જોવે એને દેહ છોડી દે. પછી લોકો એમ કે ભાઈ એનો જીવ ક્યાં હોય ગયો હતો. એ લોકોને ખબર હોય કે એનું મમત્વમાં આ જગ્યાએ ઘણું છે. પછી આ જેમ જીવ વળગેલો રહે છે એ કેવી પરિસ્થિતિ છે એ અનુભવ પ્રધાનતાથી શ્રીમદજીનું વચન છે કે આત્મા ત્યાંથી નથી, એનો જીવ ત્યાંને ત્યાં વળગેલો રહે છે એમ કેવું છે. એનું નામ ભાવભાષણ છે, એનું નામ સ્વરૂપ નિશ્ચય છે, એનું નામ સમ્યત્વનું કારણ ઉત્પન્ન થયું એમ કહેવામાં આવે છે. એ અનુભવનું કારણ છે. એમને અધરથી અનુભવ નથી આવતો. અનુભવને આવવા માટેનું એનું આવું કારણ ઊભું થાય છે કે જે કારણમાં જીવ ખસતો નથી. જો એની પૂર્વ ભૂમિકામાં જીવ ખસતો નથી, આત્મા ખસતો નથી, તો હવે એને અનુભવ થવામાં શું વાંધો છે? પછી એને અનુભવનો પ્રતિબંધ રહેતો નથી. જેમ અતિ મહત્વ અને કિંમતી વસ્તુમાં જીવ વળગ્યો રહે છે તેમ કહેવાય છે, તેમાં તે જીવના દ્રષ્ટાંતમાં તે જીવના પરિણામમાં તે વસ્તુ પ્રત્યે સર્વસ્વપણાનો ભાવ રહ્યો છે. આ કાઢ્યો છે અમારે દ્રષ્ટાંતમાં. શું છે કે એ જ એનું સર્વસ્વ છે. જ્યાં એનો જીવ વળગ્યો છે એ જ એનું સર્વસ્વ છે. એમ અહીંયા જે આત્મા પોતાનું સ્વરૂપ ભાષું એ જ સર્વસ્વ થઈ ગયું. આનું નામ નિશ્ચય છે. નિશ્ચય એટલે સર્વસ્વપણે નિશ્ચયમાં સ્વવસ્તુનું ભાષણ, તે નિશ્ચય યથાર્થ છે. તે વસ્તુ પ્રત્યે સર્વસ્વપણાનો ભાવ રહ્યો છે તેમ પ્રદર્શિત કરાય છે એ દ્રષ્ટાંતની અંદર. તેવી રીતે સિદ્ધાંતમાં નિજ અસ્તિત્વમાં રહેલ અનંત જ્ઞાન આનંદ આદિ નિધાન રૂપ ગુણ સંપત્તિ એ સ્વરૂપ પોતાનું સર્વસ્વ એકવાર ભાસ્યમાન થતા આત્મા ત્યાંથી ખસી શકતો નથી. નાની સૂની ચીજ જોઈ નથી, પણ જગતમાં નથી બનતું. સર્વસ્વપણે માન્યું હોય એ ગુમાવે તો પાગલ થઈ જાય એવું નથી બનતું. કોઈ મૂડી ગુમાવે ને પાગલ થાય કોઈ પુત્ર ગુમાવે ને પાગલ થાય, કોઈ સ્વજન પ્રિયજન ગુમાવે ને પાગલ થાય છે કે નહીં? જ્યાં એને સર્વસ્વ માન્યું છે ઓછીન તો એ ગુમાવે, પાગલ થાય કે નહીં? બનાવતો નજરે જોઈએ તમારા પ્રદીપ કુમાર મનસુખલાલ વાળા મનુભાઈ. મનુભાઈ નાની ઉંમરમાં દે છે, 36 વર્ષની ઉંમર હતી સુધી એમ કહેતા. માણસ 6 ફૂટનો પડછન અને સોલ્જર જેવો માણસ, ગાડો નહીં પાતો. એક દિવસ બપોરે 3 વાગે છાતીમાં દુખાવો થયો. ત્યાં તો ડાક્ટરો બધા નજીક એટલે તરત જ ઓફિસમાં જ ડાક્ટરો લઈ આવ્યા દુકાને. કાંઈ નથી, હાર્ટ બરાબર કામ કરે છે, પલ્સ બરાબર કામ કરે છે, બીપી નોર્મલ છે, ખાવાનું હશે, ગેસ બેસ ચડ્યો હશે, કરે દે આરામ કરો. ગંડું છે પણ સામાન્ય થોડા બોડા પીવો, કાંઈ ખાસું સિરિયસ નથી. ઘરે ગયા, 1.5 કલાક નથી પી ગયા, દેહ છોડી દીધો. 2 ભાઈઓ મૂકવા આવ્યા મિત્રો જેવા હોય, એના પત્ની ગાડલું નાખ્યું, શું આરામ કરવો છે, શું સૂતા પહેલાં કીધું ચા બા બનાવો, આ લોકો આવ્યા છે એના માટે, સાથે જે મૂકવા આવ્યા ચા તો પીવડાવે, મારા માટે કોફી મૂકજો. ચા નહીં પીતા હોય, એ ચા ને કોફી આવી પહેલાં ફરીને દુખાવો ઉપડ્યો, દુખે છે કરતા દેહ છોડી દીધો. બેઠા યાદના બેઠા જીસુઓની તૈયારી કરતા. એના મોટા ભાઈને બોલાવ્યા પાલિકાનાથી, બધા હાજર હતા એના ઘરે. એને તો કોલ ટેલિફોનમાં એટલું જ કીધું કે તબિયત જરાક ગંભીર સિરિયસ થઈ ગઈ છે, તમે ટેક્સી કરીને આવી જા, તરત જ નીકળી જા. એકચ્યુઅલી તમે દેહ છોડી દીધો હતો, પણ એમ કહેતો પહેલાંના શોખ લાગે. ઘરે આવે તો આખું ઘર વેપારીઓથી ભરેલું, દાણા પીઠનો વેપારી, નાની ઉંમરમાં માણસ ને ઓછી તો બનાવ બન્યા છે, ખબર પડી બધા જાય નજીક દાણા પછી નજીક પાછા રહેતા. મારા શરીરભાઈ એને 12 થી જોઈ લીધી પરિસ્થિતિ, કે આટલું બધું માણસ ઘરમાં છે, વાત ગડબડ પાડી છે. એને તો કીધું કે ડાક્ટરો જે પ્રયત્ન કરે છે, તમે શાંતિ રાખજો, ડાક્ટરોનો પ્રયત્ન ચાલુ છે. ડાક્ટરોને આજે રાખ્યા, એને જોયું પરિસ્થિતિમાં, એને જોઈ લીધું. એને જોયું એટલી વાર લાગી, 1 સેકન્ડમાં ફૂટબોલની જેમ આખું શરીર ઊંઘી, અને દિવાલ હતી એની સાથે જેમ ફૂટબોલ ભટકાવી વખતે આખું શરીર ઉછળીને ત્યાં ભટકાણું, કેટલો શોખ લાગ્યો એને. જો એને લાગ્યું કે આ મળ્યું છે ફૂટબોલની જેમ, શરીર તો 5-6 ફૂટ ઊંચે, આખું શરીર ઊંઘલીને બધાને આ તો ગયો, પણ આ બીજો ગયો જશે એની પાછળ. એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. શું કેવું છે કે એને જ્યાં સર્વસ્વ પણ માન્યું છે, કેટલા જોરથી પરિણામનો ઉછળે, વિભાવમાં આત્મનું જોર ખાય છે, એ બધા સંબંધો નાશવંત છે. એને ખબર છે કા હું પહેલો જઈશ, કાંઈ પહેલો જશે, કાંઈ મારે રહેવાના નથી, પહેલાં હારે હતા નહીં, પછી 50 વર્ષ પહેલાં હારે હતા નહીં, અને 50 વર્ષ પછી પાછા હારે હશું નહીં. વચ્ચેની કડીમાં એટલી ગાંઠ મારે છે, વચ્ચેના સમયની કડી છે તો આટલું જોર ખાય છે. એને શાશ્વત તત્વ ભાસે, સર્વસ્વપણે ભાસે, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ, શાંતિ, આખે આખું સિદ્ધ, અખંડ સિદ્ધ પદ, ખજાનો જ સિદ્ધ, આખું નિદાન ભાસે. તો આત્મા ત્યાંથી ન ખસે એ બહુ સ્વાભાવિક વિષય છે, એકદમ સ્વાભાવિક. એટલી વાત કીધી કે તેવી રીતે નિજ અસ્તિત્વમાં રહેલ અનંત જ્ઞાન આનંદની આદિ નિધાન રૂપ ગુણ સંપત્તિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ એકવાર ભાસ્યમાન થાય તો આત્મા ત્યાંથી ખસી શકતો નથી, પછી ન ખસે આત્મા. હજુ તેને ભલે અનુભવ થયો નથી, પ્રત્યક્ષ અનુભવ હજી અહીંયા થયો નથી અને તેથી વિભાવ ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષ અનુભવ નથી અને વિભાવ વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે, તો પણ તેમાં તેનું જોર તૂટી ગયેલું હોવાથી સ્વભાવનું જોર ઉત્પન્ન થઈ ગયું છે. જોર તો છે પરિણમનમાં, પણ એ જોરનો વિષય સ્વભાવ છે, વિભાવ હવે રહ્યો નથી. એટલે વિભાવનું જોર તૂટી ગયેલું હોવાથી પ્રકૃતિ જોર આપતી નથી તેમ કહેલ છે. શ્રીમદજીના વચનો ઉપરનું સ્પષ્ટીકરણ છે કે કેમ પ્રકૃતિ જોર આપતી નથી, કે અહીંયા સ્વભાવનું જોર વર્તે છે, હવે વિભાવ ઉપરનું જોર વર્તું. અર્થાત જે મૂળ પ્રકૃતિનું જોર ટળવું ટળવું દુષ્કર છે, દર્શન મોહનું જોર ટાળવું દુષ્કર છે, તે નિર્મૂળી એવા સ્વરૂપનું અસ્તિત્વ ભાસતા શિથિલ થઈ જાય છે. દર્શન મોહ રહિત, ચારિત્ર મોહ રહિત, રાગ રહિત, મલિનતા રહિત, વિભાવ રહિત, સર્વ પ્રકારના વિભાવ રહિત શુદ્ધ ચૈતન્યનું અસ્તિત્વ ભાસે, એટલે એ દર્શન સૌથી વધારે વધારે દુષ્કર પ્રકૃતિ છે ટળવા માટે, એ શિથિલ થઈ જાય છે. તે નિર્મૂળી એવા સ્વરૂપનું અસ્તિત્વ ભાસતા મૂળ પ્રકૃતિનું જોર શિથિલ થઈ જાય છે. એક બાજુ દર્શન મોહનું બળ અને રસ શિથિલ થાય છે, એટલે કે કષાય શક્તિ ક્ષીણ થાય છે, તો બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉમટી પડે છે. આ બે કાર્ય એક સાથે સાયમલ્ટેનિયસ ઉત્પન્ન થઈ જાય છે. એક બાજુ દર્શન મોહનું બળ ભાવમાં ઘટી જાય છે, તો બીજી બાજુ દર્શન મોહનું બળ ઘટે છે. એમાં શું થાય છે કે આમ તો રાગ આદિ રાગ દ્વેષ અને જે ચારિત્ર મોહ છે એને આપણે કષાય તરીકે સ્થૂળ પરિણામ હોવાને લીધે સમજી શકીએ છીએ, પણ એ કષાયની અંદર રહેલી જે કષાય શક્તિ છે, એ કષાયનો જે પ્રાણ છે, એ દર્શન મોહ છે. અહીંયા દર્શન મોહ શિથિલ થાય છે ત્યારે કષાય હજી રહી જાય છે રાગ દ્વેષનો વિભાવ, પણ શક્તિ તે અંદર તૂટી ગયેલી હોય છે. દર્શન મોહ જ્યાં શિથિલ થાય છે ત્યાં કષાયક શક્તિ ક્ષીણ થઈ જાય છે, નાસ્તિમાં આટલો લાભ થાય છે. અને એટલે પ્રતિબંધ નડતો તો જે પ્રતિબંધ દર્શન મોહનો એ ક્ષીણ થાય છે, તો બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉમટી પડે છે. એ મહિમા મહિમાવંત પદાર્થનો મહિમા રોકી ન શકાય એવી રીતે ઉત્પન્ન થાય છે. કેમ કે એટલું મહિમાવંત દ્રવ છે કે એનો મહિમા પછી રોક્યો રોકાતો નથી. અખંડ આત્મદ્રવ પ્રત્યેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉમટી પડે છે તેનું કારણ કે કારણ એવું જ કોઈ મહામહિમાવંત આત્મદ્રવ છે, જેને લક્ષ્ય મહિમા ઉમટી પડ્યો એ લક્ષમાં આવેલો પદાર્થ પણ બહુ અત્યંત અનંત મહિમાવંત છે, મહામહિમાવંત છે. તેથી એનો મહિમા હોવો જોનારને એ બહુ સ્વાભાવિક છે. એવું જ કોઈ મહામહિમાવંત આત્મદ્રવ છે અને ચૈતન્ય સ્વભાવ તરફ જોર વળી જાય છે, મિસ્ત્રી છે વળી જાય છે. એ તો જે બાજુનો મહિમા હોય એ બાજુ જોર હોય, મહિમા જે બાજુનો હોય એથી વિરુદ્ધ દિશાનું જોર કદી હોઈ શકે નહીં. વચનામૃતમાં તો એ વાત આવે છે કે કોઈ બીજી ક્રિયા જીવને ધર્મ પમાડતી નથી, અથવા આત્મ પ્રાપ્તિ કરાવતું નથી. એક આત્માનો મહિમા જ આત્માને પમાડે છે. બહુ સાદી ભાષામાં સીધે સીધી વાત એમને લઈ લીધી છે. આત્માનો મહિમા આત્મા પમાડશે, બીજી કોઈ ક્રિયા આત્માને નહીં પ્રાપ્ત કરાવે. આ એને પોતાની શક્તિ ક્યાં લગાડવી કામે એનો સીધો નિર્દેશ છે. બીજી ક્રિયામાં તારી શક્તિ વાપરતો હોય તો એ વાપરવા જોઈએ. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે. શું કહ્યું કે નાસ્તિના પડખામાં અસ્થિના પડખામાં, અસ્થિના પડખામાં જ્ઞાન, અસ્થિના પડખામાં મહિમા, અસ્થિના પડખામાં રુચિ, અસ્થિના પડખામાં પુરુષાર્થનું જોર જોર એટલે પુરુષાર્થ, એ બધો ફેરફાર મૂળમાંથી ઉત્પન્ન થયેલો ફેરફાર છે. અહીંયા ઉપર ઉપરનો આ ફેરફાર નથી. એ રીતે સમ્યક્ત્વ ઉત્પન્ન થયેલા થયા થવા પહેલા કારણમાં જ મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે અને ત્યારે જ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. આ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામવા પહેલાના જે ફેરફારો છે એ ફેરફારો પણ એવા જબરજસ્ત ફેરફારો છે, સામાન્ય વાત નથી. 10 ઇંચ વરસાદ પડવાનો હોય ત્યારે 1 કલાકમાં 10 ઇંચ પાણી પડવાનું હોય તો બળબળતા ઉનાળામાં ઠંડી હવા ચાલુ થાય, એટલી જ ગરમી, તડકો એટલો ને એટલો, હવા ઠંડી, એકદમ ઠંડી હવા, શું છે નક્કી. નજીકમાં ક્યાં તો પાણી ખૂબ પડે છે ને ક્યાં તો હમણાં અહીંયા પાણી આંબેલાની ધારે પડશે. આ અતિન્દ્રિય આનંદનો વરસાદ આવવાનો છે ત્યાં પહેલાં આટલો ફેરફાર થાય. અથવા નિજ કારણ પરમાત્મા સાક્ષાત પધારશે પર્યાયમાં તો આ એનો પહેલાંનો ફેરફાર આંગણો ચોખ્ખું થાય. રાજા મહારાજા પરમાત્મા પધારે તો એનું આંગણું તો ચોખ્ખું હોય કે નહીં? આ પૂર્વ પર્યાય રૂપ આંગણું ચોખ્ખું થયું. એ રીતે ફેર પડે ત્યારે જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. સમ્યક સન્મુખ જીવની દશામાં જે ખાસ પ્રકારનો ફેરફારો થાય છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે. આ જે ફેરફારો છે એ ફેરફારોનું વર્ણન જરા વિસ્તારથી લીધું છે. અહીંયા એને આંક આપ્યા છે, 9 આંક આપ્યા છે. આ 9મો આંક બહુ વિસ્તાર વાળો છે. પછી આગળ 10મો આંક છે, બરાબર 10 આંક આપ્યા છે. 68મો કામ છે. 10મો આંક નિયમબદ્ધ વાત છે. ભાવ પાસે તો નજરબંધી જેવું કામ થઈ જાય, નજરબંધી જેવું કામ થાય એ પહોંચી જાય છે દ્રવ્ય સુધી, એ અંતર્મુખ થઈને પહોંચી જાય છે. કેમ કે પછી ઘૂંટાતું 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 નિર્વિકલ્પ તત્વ ભાષ્યમાન થયું છે તો એના નિર્વિકલ્પ તત્વના મહિમામાં નિર્વિકલ્પ રસ ઘૂંટાય છે. નિર્વિકલ્પ આત્મરસ ઘૂંટાય છે એ કોઈ એવા તબક્કે જોર પકડે છે કે વિકલ્પને ઉત્પન્ન થવાનું બંધ, પછી તાકાત નથી કે વિકલ્પ ઉત્પન્ન થાય. અમસ્ત વિકલ્પ તો ક્ષીણ થતો 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 અંતર્જલ્પમાં એકદમ પાતળો અને સૂક્ષ્મ વિકલ્પ તો થઈ જ જાય છે. આ ઘૂંટણમાં નિર્વિકલ્પ રસના ઘૂંટાણમાં પછી એવી સ્થિતિ થાય છે કે ઉત્પન્ન જ ન થાય, ત્યારે એને નિર્વિકલ્પ અનુભવ થયો એમ કહેવામાં આવે છે.